तो अंतर्राष्ट्रीय कृष्ण भावनामृत संघ इस्कॉन संस्था द्वारा प्रस्थापित आप समस्त वैष्णव एवं वैष्णवियोंनु आ भागवत कथा नी अंदर हृदय पूर्वक हार्दिक स्वागत छे। कथा प्रारंभ करता पहला अपना आराध्य देव श्री श्री राधा गिरधारी जगन्नाथ बलदेव सुभद्रा अने गौर निताई जी ना चरणों में शत शत वंदन। बधाना चरणों में पण कोटि वंदन के तमे एवी कृपा शक्ति आपो आशीर्वाद आपो कि जेथी करीने निरंतर भगवान नो श्रीमद भागवत नो जे अमृत प्रवाह छे हमारी जिह्वा पर निरंतर वहतो रहे। ओगणपचास मरुदगढ़नी कथा परीक्षित महाराजे श्रवण केरी त्यारे हिरण्यकश्यपुनी कथा बाकी हती। हिरणाक्षनी कथा थई गई थी एना मोटा भाई ने पण हिरण्यकश्यपुनी कथा नोती थई। तो जिज्ञासा करे छे परीक्षित महाराज के मारे हिरण्यकश्यपु अने एनो पुत्र एमना पुत्र थई गया प्रहलाद महाराज मारे एनी कथा सांभळवी छे। तो सुखदेव गोस्वामी सातमा स्कंदमां एनु वर्णन करे छे। वर्णन करता के छे કે હું તમને ઈ કથા સંભળાવીશ। રાજા પરીક્ષિત મહારાજ સાતમા સ્કંદના પહેલા જ અધ્યાયમાં પહેલો જ પ્રશ્ન કરે છે, સમહ પ્રિય સુહ્યદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રિયાર્થાસ્થે ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન વદિદ્વિષમો યથા। राजा परीक्षित पूछे छे के भगवान केवा छे, के छे समह प्रियह सुहियद। भगवान समस्त जीवोना प्रिय छे अने सुहियद छे अने समह सुहियद अने प्रिय। आनो अर्थ शु थाय? समह नो अर्थ थाय कि भगवान बधाने एक समान प्रेम करे छे। भगवत गीता मां पण भगवान कहे छे सम्मो अहम सर्वभूतेषु नमे द्वेषो अस्ति मे प्रिय। अर्जुन हूँ कोईनाथी द्वेष नहीं करतो, हूँ बधाने प्रेम करू छु। समह सुयद प्रिय ब्रह्मन। आना जगत मां केवू छे? બધા લોકો કહે છે કે અમે પ્રેમ કરીએ છીએ કે આ જગતમાં કોઈ કોઈને પ્રેમ કરતું નથી। ઘરમાં જે છોકરાને જે ભેંસનું દૂધ કે ગાયનું દૂધ પીવડાવતા હોય, શું બહાર રસ્તા પર ભિખારીનો છોકરો એને પીવડાવીએ છે? એટલે સમ જીવાતમાં કોઈ સમ નથી। દરેકનો ભાવ તમે જુઓ, પણ ભગવાનનો ભાવ કેવો છે કે હું બધાને પ્રેમ કરું છું। એટલે ભગવાન બધાને પ્રેમ કરે છે, કોઈનાથી દ્વેષ નથી કરતા। એવું એ નથી કે ભગવાનનું ભજન કરે છે એને ભગવાન પ્રેમ કરે છે, જે ભજન નથી કરતું એનાથી દ્વેષ કરે છે, એવું પણ નથી। ઉલટાનું ભગવાનથી જે દ્વેષ કરે છે ભગવાન એને ધન ને બધું વધારે આપે છે, અને જે ભગવાનનું ભજન કરે ને એને ઓછું ધન આપે છે, આવું પણ જોવા મળે છે. નરસિંહ મહેતા સુદામાને ધન ક્યાં હતું? પણ ભગવાન બધી રીતે કેલ્ક્યુલેશન કરીને આપે છે કે એક જીવની ઈચ્છા છે કે મારે આ જગતમાં ભટકવું છે તો એને ભટકવા માટે પૈસા તો જોવે, અમેરિકા જવું હોય તો પૈસા જોવે ને પાછા ભટકવા જવું હોય તો. પણ કે છે આને આ જગતમાં ખાલી પેટ ભરાય અને શરીર ઢાંકવા માટે જેટલું મળે તો ભક્ત એમાં ખુશ થઈ જાય, એને વધારે ઈચ્છા ન હોય. એટલે ભગવાન એને આગલા જીવનનું ધન આપે. ઈ શું છે? તો કે છે સાચું નાણું તો મારો શામળો. ભગવાનની ભક્તિ છે ને એ ભક્તને આપે છે. એટલે બધી રીતે જો જીવાત્મા વિચાર કરે તો ભગવાન બધાને જે વસ્તુ જોવે છે ને એ આપે છે. કોઈની એવી ઈચ્છા છે કે હું જન્મ મૃત્યુના ચક્કરમાં રહું, વારે વારે માતા પિતા બદલાવું અને આવી રીતે જ હું 84ના ચક્કરમાં ફરતો રહું, તો ભગવાન કે એવા મસ્તુ. તમારી જ એવી ઈચ્છા છે કે 84ના ચક્કરમાં ભટકવું છે, એવા મસ્તુ. અને તમારી જ ઈચ્છા હોય કે મારે તો તમારા ધામમાં તમારા ચરણોની સેવા કરવી છે, તો એ ભગવાન કે છે એવા મસ્તુ, આવું જ થશે. તો અહીંયા સમનો અર્થ થાય કે ભગવાન કોઈનાથી દ્વેષ નથી કરતા, બધાની માટે સમ રહે છે. પણ કે છે એ ભજનતી તું મામ ભક્ત્યા, પણ જે મારું પ્રેમપૂર્વક ભજન કરે છે ને હું તો એનો દાસ બની જાઉં છું. હું એનો શું થઈ જાઉં છું? દાસ, સેવક બની જાઉં છું. જહા મમ ભક્ત પદ ધરે વહા ધરું મે હાથ. જ્યાં આગળ મારો ભક્ત પગ મૂકે ને ત્યાં હું મારો હાથ મૂકી દઉં છું, જેથી કરીને મારા ભક્તના ચરણોમાં કાંકરા પથ્થર કે કાંટા ન લાગે. પણ એવા ભક્ત હોય તો મૂકે ને ભગવાન. જહા મમ ભક્ત પદ ધરે વહા ધરું મે હાથ, પીછે પીછે મેં ડોરું કભી ન છોડું સાથ. એક વખત મેં કદાચ મારા ભક્તનો હાથ પકડી લીધો ને તો જીવનમાં ક્યારે હું છોડતો. અને આ જગતમાં કેવું છે, બધા લોકો કે છે ને હું તમને બહુ પ્રેમ કરું છું, હું તમને બહુ પ્રેમ કરું છું, પણ એ 6 મહિના 12 મહિનાનો હોય ખાલી પ્રેમ. તમે જુઓ કોલેજમાં કેટલાય મળતા હોય ને પછી છૂટાઈ પડી જતા હોય, અને પતિ પત્ની વિવાહ કરે પણ તોય તમે જુઓ હું તમારું મોઢું જોવા. આ દશા છે. પણ ભગવાન કે છે એક વાર જો મેં હાથ પકડી લીધો તો જીવનમાં હું ક્યારે છોડતો. એટલે તો મીરાબાઈ આ જગતના જીવોનો હાથ નતો પકડ્યો, મેરે તો ગિરધર ગોપાલ. આ જગતના જીવોને હું શું પ્રેમ કરું, ઈ તો કે પરણીને ફરી રંડાવું પડે, હું તો એવા પ્રભુને વરું કે મારો ચૂડલો અમર થઈ જાય. એટલે એવા વ્યક્તિનો હાથ પકડવો જોઈએ જે હંમેશાની માટે ક્યારે આપણો હાથ ન છોડે. અને આ જગતના જીવો તો છોડી દેશે હાથ, આજે તો હાથ પકડ્યો છે કે હું તમને બહુ પ્રેમ કરું છું, આમ છે ને તેમ છે, પણ પછી હાથ છોડી દેશે. એટલે પૂર્ણ વિશ્વાસ ભગવાનની ઉપર રાખવો જોઈએ. સમહ અને બીજું કે છે પ્રિય. ભગવાન કે છે હું બધાનું પ્રિય છું, અને આપણે પણ બધા ભગવાનને પ્રેમ કરીએ છીએ. આ જગતના જેટલા જીવો છે ને એ બધા લોકો ભગવાનને જ પ્રેમ કરે છે. કોઈ એમ કે ને કે હું પત્નીને પ્રેમ કરું છું, પુત્રને પ્રેમ કરું છું, મારી દીકરીને પ્રેમ કરું છું, મારા બોસ શેઠને હું પ્રેમ કરું છું, સોસાયટીમાં જેટલા પણ રહે છે બધાને પ્રેમ કરું છું, હું મારા ઘરમાં રહેલો જે કૂતરો ટોમી એને હું પ્રેમ કરું છું, તો આ જગતના જેટલા પણ જીવ છે બધા ભગવાનને જ પ્રેમ કરે છે. આ જગતના જીવો બધા ભગવાનને જ પ્રેમ કરે છે, પણ અંતર છે પ્રેમ કરવામાં, જીવોને પ્રેમ કરવામાં અંતર છે. ઘણા લોકો, હું તમને સાધારણ દ્રષ્ટાંતમાં સમજાવી દઉં, આપણે પોતાના પતિને લોકો પ્રેમ કરતા હોય કે હું મારા પતિદેવને હું બહુ પ્રેમ કરું છું, પણ જ્યારે એ શરીર પડ્યું હોય, આત્મા નીકળી જાય પછી કોઈ પ્રેમ કરે છે? સાધારણ દ્રષ્ટાંત તમે સમજી જશો, શરીર પડ્યું હોય છે પછી કોઈ પ્રેમ કરે છે? એ પત્ની ભલે ઉપરથી કહેતા હોય કે મત લઈ જાઓ મત લઈ જાઓ, પણ અંદરથી એમ કે કાઢો, ઉપરથી રોવે અને આમ બધા લોકો ચાર જણા તો ખેંચે તોય ન જાય, પણ અંદરથી કે કાઢો જલ્દી, કારણ કે હવે નથી રહ્યો. શરીરને કોઈ પ્રેમ નથી કરતું, બધા ભગવાનને જ પ્રેમ કરે છે. અત્યારે આપણે બધા આજુબાજુમાં કેમ બેઠા છે? અંદર પરમાત્મા છે, આત્મા છે, એટલે બધા બાજુમાં બેઠા છે. ને કોઈ બેસે? કોઈ ન બેસે. એટલે એન કેન પ્રકારની બધા ભગવાનને જ પ્રેમ કરે છે, પણ આપણો ખાલી ભાવ અલગ છે કે હું પત્નીને પ્રેમ કરું છું, હું દીકરાને પ્રેમ કરું છું, હું દીકરીને પ્રેમ કરું છું, હું મારી મિત્ર સખીને પ્રેમ કરું છું, પણ વાસ્તવિકમાં બધા લોકો ભગવાનને જ પ્રેમ કરે છે, કારણ કે હૃદયમાં પરમાત્મા છે એટલે બધા પ્રેમ કરે છે ને. તો ભગવાન કહે છે કે બધા મને જ પ્રેમ કરે છે, પણ બધાના ભાવ અલગ છે, અને જો ડાયરેક્ટ મને પ્રેમ કરતો થઈ જશે ને તો એના હંમેશા માટે 84 ફેરા મટી જશે. સમહ પ્રિય, અને કહે છે સુહિયદ, હું બધાનો સુહિયદ છું. સુહિયદનો અર્થ થાય છે કે હિતેશી, શુભ ચિંતક, હું બધાનો હિતેશી છું. લોકો, ઘણા લોકો આ જગતની અંદર કહે છે કે મારા માટે તો સુહિયદ મારા માતા પિતા છે, મારો સમાજ છે, મારો પરિવાર છે, મારો પુત્ર છે, મારી વહુ, મારા દીકરા. પણ આ જે સુહિયદ જે છે ને, એ લાંબા સમય સુધી રહે છે? એક જ થાળીમાં જમતા હોય, સખી બહેનપણીઓ હોય કે મિત્ર હોય કોઈ પણ, પણ જોવામાં આવે તો 2 વર્ષ પછી દુશ્મનાવટ હોય. એક કપમાં રકાબીમાં ભેગો ચા પીતા હોય અને પછી 2 વર્ષ પછી જુઓ તો 2 દુશ્મન છે. સુહિયદ તો આ જગતનો જે સંબંધ છે એ ટૂંકો છે. આ જગતનો જેટલો પણ સંબંધ છે ને એ ટૂંકો છે, જાજા સમય સુધી રહેશે નહીં. લોકો અલગ અલગ મિત્ર લવ મેરેજ કરે છે, છોકરો અને છોકરી લવ મેરેજ કરે, કોર્ટમાં લગ્ન કરી દે, અને રોજ મળે. રોજ મળે એટલે શું વાતો કરે કે હું જન્મો જન્માંતર સુધી તારી સાથે રહીશ, અને ઓલો છોકરો પણ કહે છે હું જન્મો જન્માંતર સુધી તારી સાથે રહીશ, અને લગ્ન કરી નાખે અને પછી સાથે રહે, અને પછી 6 મહિના પછી બંને ક્યાંક બીજે લગ્ન કરી દીધા હોય. તો આ બધું શું છે? ભગવાન કે છે આ જગતમાં કોઈ સુહિયદ નથી. આપણને એમ લાગતું હોય કે મારો પતિ કે મારો પ્રેમી મને સુખ આપશે, એ ખોટું છે, સત્ય નથી, ખોટું છે. પ્રેમ કે છે, ભગવાન કે છે હું બધાને પ્રેમ કરું છું, અને એ જ પ્રભુ ભગવદ્ ગીતામાં કે છે સુહિયદમ સર્વભૂતાનામ, હું બધાનો સુહિયદ છું. જ્ઞાત્વા મામ શ્રાંતિ મૃચ્છતિ, ભગવાન સ્વયં કે છે 5મા અધ્યાયના 29મા શ્લોકમાં, ભોગતા રામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ. અર્જુન, આ જગતના જેટલા પણ જીવો છે એ લોકોને કહી દે કે બધાનો સ્વામી હું છું, ભોગતા હું છું. ભોગતા રામ યજ્ઞ તપસામ, બધા યજ્ઞોનો સ્વામી પણ હું છું. સુયદમ સર્વભૂતાનામ, અને જેટલા પણ ભૂત એટલે કે જીવ, સુયદમ સર્વભૂતાનામ, બધાનો સુહિયદ મિત્ર હું છું. અને જે મારી શરણમાં આવશે ને જ્ઞાતવા મામ શાંતિ મૃચ્છતિ, એના જીવનમાં સુખ અને શાંતિ આવશે. ઘણા લોકો કહે છે ને કે અમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આ કેમ નથી આવતું. નહીં આવે જ્યાં સુધી ભગવાનની શરણમાં નહીં જાય ત્યાં સુધી જીવનમાં ક્યારેય શાંતિ નહીં આવે. ભલે એનું નામ શાંતિબેન હોય, નામ રાખવા થોડી આવી જશે. ભગવાનની માળાથી ભગવાનનું નામ જપ કરવાથી જીવનમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આવશે. આપણા હૃદયમાં જે પણ ઈચ્છા હશે ને એ ભગવાન તરત પૂરી કરશે. તો સમહ પ્રિય સુહિયદ બ્રહ્મણ, પરીક્ષિત મહારાજ ભગવાનના ત્રણ ગુણોનું વર્ણન કરે છે કે ભગવાન કેવા છે, કે સમહ બધાની માટે સમાન છે. જે ભગવાનનું ભજન કરે છે એને બે ટાઈમ જમવાનું આપે છે, એને રહેવાનું ઘર આપે છે, અને જે ભગવાનથી ઈર્ષા કરે છે એને તો ડબલ આપે છે. ઈર્ષા કરે છે ને ડબલ આપે. રો તમારે ઝૂંપડપટ્ટીમાં રહેવાની ઈચ્છા હોય કચરપટ્ટીમાં તો રો, પણ ભક્તને એટલું બધું ન આપે. ભક્તને કે તમારી માટે વીઆઈપી વૈકુંઠ ધામ છે. આ તો સંસારી જીવો જે માગે છે ને, ચાર આના આઠ આના પાવલી માગે એને આપી દઉં. તમારી માટે તો કરોડો રૂપિયાનો મહેલ તૈયાર છે જેનું નામ છે વૈકુંઠ. તો પરીક્ષિત મહારાજ કે છે, ન યસ્યાર્થ સુર ગણે સાક્ષા નિશ્રેય સાત્મન નૈવા સુરેભ્યો વિદ્વેષો નો દ્વેગશ્ચાદ ગુણસ્ય હિ. પરીક્ષિત મહારાજ કે છે કે ભગવાનને કોઈની જરૂર નથી, તેઓ સ્વયં પરિપૂર્ણ અને કલ્યાણ સ્વરૂપ છે. એવું નથી કે આપણે ભગવાનના ધામમાં નહીં જઈએ તો ભગવાનનું ધામ ખાલી છે, ખાલી થઈ ગયું છે એટલે ભગવાન પોતાના ભક્તોને મોકલે છે, એવું પણ નથી. ઘણા લોકોને એમ હશે કે ભગવાનના ધામમાં બાજરી વાઈ છે એટલે વાઢવા માટે નથી, એટલે ભગવાને આ ભક્તોને મોકલ્યા છે કે થોડા મજૂરિયા લઈ આવો ને વૈકુંઠમાં. એવું નથી. કારીગરોની ફેક્ટરીઓ ચાલે છે ને વૈકુંઠમાં, એટલે કારીગરોની હડતાલ પડી ગઈ છે એટલે કે પૃથ્વી પરથી લેતા આવો, એવું પણ નથી. ભગવાન કે છે સત ચિત અને આનંદમાં છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે, પ્રભુ હંમેશા ખુશ જ હોય, સુખી જ હોય છે. ક્યારે દુખી જોયા છે કે મોઢું લટકાયેલું હોય, ઉદાસ બેઠા હોય અને એટલું બધું ટેન્શન હોય. આપણે તો કોઈ કંપનીના મેનેજર કે માલિક હોય તો કેટલું બધું ટેન્શન આવી જાય, આટલા બધા ચોપડા આવી ગયા છે હવે શું કરું. ખાલી એક નાનકડી ઓફિસના માલિક હોય તોય, પણ ભગવાન આખા બ્રહ્માંડના જેટલા જીવો છે બધાને બે ટાઈમ જમવાનું આપવાનું, બધાનું લાઈટ બિલ કેવી રીતે ભરવાનું છે, ટીવીનું બિલ કેવી રીતે ભરવાનું, પાણીનું બિલ કેવી રીતે ભરવાનું, દિવાળી આવે એટલે બે જોડી કપડા કલર કરાવવાનો છે, ભગવાનને ટેન્શન હોય કે આ લોકોને પૈસા તો જોશે ને. તો ભગવાન બધું પૂરું કરે છે. ઘણા લોકો કહેતા હશે આ જો પ્રભુજી કેવું બોલે છે, અમે રોજ સવારમાં, અમારા આદમી રોજ સવારમાં વહેલા ઉઠીને જાય છે, ભગવાન થોડો કમાવા જાય છે તરત જ. પણ થોડીક બુદ્ધિ ઉપર કરીને આપણે વિચાર કરીએ ને તો એ ભગવાને આપણા જે પતિદેવ કે દીકરો હોય, જે ભલે બીકોમ કરેલો હોય કે બેંકમાં મોટો શેઠિયો હોય, પણ એને બુદ્ધિ કોણે આપી? ભગવાને આપી ને. કે ક્યાંક મેડિકલમાં મળે છે કે શાક માર્કેટમાં મળે છે, બુદ્ધિ લ્યો ભાઈ બુદ્ધિ 50 રૂપિયા કિલો મળતી હોય તો કે લા રેડો અંદર ના મળે ને. ભગવદ્ ગીતામાં ભગવાન કે છે, ગીતા આપણા ઘરે ભગવદ્ ગીતા હોય ને, 10મા અધ્યાયમાં 10મો શ્લોક છે, તેશામ સતત યુક્તા નામ ભજતામ પ્રીતિ પૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ. હું એને બુદ્ધિ આપું છું, આ જગતના જીવોને બુદ્ધિ હું આપું છું. ત્યારે એ ઘરમાં સવારે ઉઠે ને તરત એને યાદ આવે કે મારે કામે જવાનું છે, સ્કૂલમાં જવાનું છે, બેંકમાં જવાનું છે, ઓફિસમાં જવાનું છે, જ્યાં પણ અને ભૂલી જાય તો ઘણી વખત નથી ભૂલી જતા, કેટલું યાદ કરીએ કે કોને પૈસા આપ્યા હતા 10,000 રૂપિયા 5%, યાદ કરો યાદ કરો યાદ કરો, પણ યાદ જ ન આવે અને અચાનક ટ્યુબલાઇટ ઉપડે, એ કોણ ઉપાડે છે બોલો? નકે 10,000 ગયા ને બધા, એક વર્ષ માટે 5% રૂપિયા વ્યાજે આપ્યા હોય અને ભૂલાઈ ગયું હોય તો ભગવાન યાદ આપે છે ને? પણ ભગવાનના મંદિરમાં જો કોઈ દેવું હોય તો ભગવાન કે મારે ભૂલાડવા હોય ને તો હું ભૂલાડી નાખું, તમારે 1,00,000 રૂપિયા હોય કે 10,00,000 હોય હું ભૂલાડી નાખું, તો તમારે તો 10,00,000 ગયા ને, મહેનતનો પૈસો છે ને? તો ભગવાન કે છે હું રોજ સવારે બધાને ઉઠાડું છું અને સ્ક્રૂ ડ્રાઈવર લઈને આવે ભગવાન, અને આપણા જે નટ બોલ્ટ ઢીલા થઈ ગયા હોય ને એ ફિટ કરે, એટલે આપણને બધું યાદ આવી જાય, હા પાપડ વણવાના છે, કપડાં ધોવાના છે, મંદિરે જવાનું છે, સ્કૂલમાં જવાનું છે, ફી ભરવાની છે, ઇસ્ત્રીમાં કપડાં દેવાના છે. ક્યારેક ક્યારેક આપણે ઇસ્ત્રી કરવા ગયા હોય અને ઇસ્ત્રી એમ જ પેન્ટ ઉપર મૂકી દે પાછળના ભાગ ઉપર, તો યાદ કોણ અપાવે છે? ભગવાન અપાવે છે યાદ. ઘરમાં ઘર વકરી બધું ભરેલી છે અને છોકરાને ટ્યુશન મૂકવા જાય છે, તાળું બારું હોય તો કોણ યાદ અપાવે છે? ભગવાન યાદ અપાવે છે. ને કે ભૂલ્યા વગર જતા રહે તો પાછા આવો તો ખાલી દિવાલો મળે, કઈ વસ્તુ નહીં રે, દિવાલો ખાલી મળે. તો ભગવાન બધું યાદ અપાવે છે. સુહિયદમ, સાચા સુહિયદ અને સાચા જો મિત્ર હોય ને તો ભગવાન છે. એટલે ભગવાનને સાચો પ્રેમ કરવો જોઈએ. જગતના જીવોને શું કરીએ છીએ? તેઓ પરિપૂર્ણ છે, તેને કોઈ ભગવાનને કોઈની જરૂર નથી. કે આ જગતના જીવો મારા ભગવાન કે છે મારા ધામમાં નહીં આવે તો મને બહુ દુઃખ થશે. તમે અહીંયા રહેશો તો તમે દુઃખી થશો ભગવાન કે છે, એટલે તમે મારી પાસે આવો તો તમે હંમેશાની માટે સુખી થશો. ભગવાન સત ચિત આનંદથી બનેલા છે. આનંદ નિરંતર આનંદ ઉભરતો રહે છે 24 કલાક. ભગવાનની અંદર નિરંતર આનંદ નીકળે છે. એના જગતના જીવો કેવા સેનાથી બનેલા છે? ભગવાન સત ચિદ આનંદ થી બનેલા છે અને આ જગતનો જીવાત્મા ચિંતા દુઃખ અને ઉપાધિ આ ત્રણ સિવાય બીજું કઈ મળે છે? ગમે ત્યારે જુઓ એ ચિંતામાં જશે અને ગમે ત્યારે જુઓ એ દુઃખી જશે અને ઉપાધિના પોટલા લઈને ઉપાડીને જાય. જેમ પેલો ધોબી માથા ઉપર પોટલો ઉપાડીને જાય, આપણે ઉપાધિના પોટલા ઉપાડીને જઈએ છીએ. વાસ્તવિકમાં આ બધું સપનાનો સંસાર છે. ભજન તો ગાઈએ છીએ પણ ઉતરતું નથી. સ્વપ્નની સમાન આખું જીવન છે, પણ તોય આપણને એમ લાગે છે કે ના આ સત્ય લાગે છે. પણ સત્ય કેમ લાગે છે? ભગવાને માયા દ્વારા બધાને મોહિત કરી દીધા છે. જે ઉપર બેઠા છે અને જે નીચે બેઠા છે બધાને કોઈ બાકાત નથી. જેટલા લોકો અત્યારે રોડ ઉપર છે, ટ્રેનમાં છે, એરોપ્લેનમાં છે, અમેરિકામાં છે, ભારતમાં છે, ભગવાને પોતાની માયા શક્તિ મૂકી દીધી છે. એટલે બધા લોકો ભલે ભજનમાં ગાતા હોય સપનાનો છે સંસાર, પણ મંદિરની ગેટની બહાર આવે એટલે બધું સાચું જ છે. હતા એવા સત્સંગમાં તો એવું થાય, હા હું તો છે ને દિવાળી જાત્રા જાય છે ને હું તો તરત જ નામ લખાઈ દઉં, અને જેવા ઘરે જાય એટલે એમ થાય કે ના 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 હજી તો છોકરાઓને ભણાવવાના છે, નવું ઘરનું કામકાજ ચાલે છે, એટલે આ વખતે જાત્રાનું કેન્સલ. ભલે ને જ્યાં જવું લઈ જતા હોય પણ એ વિચાર ન કરે કે આવતું વર્ષ હું રહીશ કે પછી ફોટામાં ચંદનના હારમાં આવીશ, એ જોવે નહીં. લાઈન કરેલી જ હોય હોલમાં, તમે જુઓ લાઈન કરી જુઓ, આ કોણ અમારા સસરા, એની બાજુમાં અમારા સાસુ, એની બાજુમાં ભાહરો, એની બાજુમાં વેટિંગ ખાલી છે, આવશે, લાઈન લાગે. પણ ક્યારે વિચાર ન કરે કે મારો ફોટો લાગશે. એક પછી એક ફોટા લાગે, પછી જૂના જૂના હોય કાઢી દે, પછી એને કઈક નદીમાં કઈક તેરવી દે, બહુ જૂના થઈ જાય પછી ફોટો તૂટી જાય, ફાટી જાય, કઈક થાય, પછી એને તેરવી દે. જેમ જેમ જૂના થાય, નવી નવા ફર્નિચર આવે, જૂના ફર્નિચર નીકળી જાય. ઇતિ ન સુ મહાભાગ નારાયણ ગુણાન પ્રતિ સંશય સુ મહા જાત તદ ભવત વામ છે તુમર હસી. પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામી કે છે કે તમે કેવા છો, કે છે સુ મહાભાગ. આ જગતમાં કોઈ થોડાક દિવસમાં કરોડોપતિ કે અરબોપતિ બની ગયો હોય ને, હા ફલાણાનો દીકરો તો જુઓ કેટલો ભાગ્યશાળી છે. આપણે નથી કહેતા કે ટૂંક સમયમાં કેટલા બધા રૂપિયા બનાવી દીધા, ખાવામાં ઘરમાં ખાવાય ને તું, પણ અત્યારે તો ગાડીઓ છે આંગણામાં, પાંચ પાંચ કાર છે. સવારમાં જોગિંગમાં જવું તો બીજી કાર, હોટલમાં ક્યાંક જવું તો બીજી કાર, ઓફિસે જવું તો બીજી કાર, સગા સંબંધીઓને ત્યાં જવું તો બીજી કાર, મંદિરમાં દર્શન કરવા જવું તો બીજી કાર. કેટલો ભાગ્યશાળી છે કે. અને આપણે તો ગુણગાન ગાય ગાઈને મરી જઈએ, પણ વાસ્તવિકમાં પરીક્ષિત મહારાજ કહે છે કે આ જગતમાં ભાગ્યશાળી જીવ કયો છે, પરીક્ષિતના મોઢેથી સાંભળો. હોન તમે શું કહો છો કે આ ભાગ્યશાળી છે, આ ભાગ્યશાળી છે, બહુ સુંદર દેખાતી હોય ને તો કે કેટલી ભાગ્યશાળી છે, કેટલી સુંદર છે. બહુ પૈસા વાળો હોય તો કે કેટલો ભાગ્યશાળી છે, કેટલા પૈસા છે. સંસ્કાર સારા હોય, ગુણ સારા હોય, સુંદરતા સારી હોય, પૈસા વધારે હોય તો કોઈ ભાગ્યશાળી નથી. આખી પૃથ્વીના રાજા પરીક્ષિત મહારાજ કે છે, અને બધા સભાની વચ્ચે, જે સભામાં કોણ કોણ બેઠું હતું, જેમ તમે કથા સાંભળો છો ને એમ પરીક્ષિત મહારાજની સભામાં વેદ વ્યાસ, નારદ મુનિ, અસિત દેવલ, આ બધા લોકો બેઠા હતા, પરશુરામ, વિશ્વ બ્રહ્માંડના મોટા મોટા દેવતાઓ, રાજર્ષિ, દેવર્ષિ બધા બેઠા હતા. અને એ સભાની વચ્ચે પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને કહે છે સુ મહાભાગ. જે ભગવાનની ભક્તિ કરે છે ને એ જ મહાભાગ્યશાળી કહેવાય છે. આ જગતના જીવોની ઉપાધિ શું આપીએ છીએ કે આ તો ભાગ્યશાળી છે, પણ જે ભગવાનનું ભજન કરે છે ને એ મહા મહા મહાભાગ્યશાળી છે, જે ભગવાનનું ભજન કરે છે. કારણ કે સુંદરતા હશે, બહુ સુંદર દેખાય, પણ એની સુંદરતા એક દિવસે જતી રહેશે. ઊંચા કુળમાં જન્મ લીધો છે, પણ મર્યા પછી કઈ બીજા જીવનમાં ઊંચા કુળમાં જન્મ નહીં મળે. બહુ ધનવાન થઈ ગયા, કરોડપતિ, અરબપતિ, ખરબપતિ થઈ ગયા, પણ શું આવતા જન્મમાં એ ખરબપતિ થશે એની કોઈ ગેરંટી છે? એટલા માટે એ ભાગ્યશાળી ન કહેવાય, એ તો દુર્ભાગ્યશાળી કહેવાય. મહાભાગ્યશાળી કહેવાય કે જેના જીવનમાં ભગવાનની ભક્તિ આવે, સંસ્કાર આવે, ભક્તિના બીજ આવે, એ મહાભાગ્યશાળી છે. કારણ કે એ મહાભાગ્યશાળી હંમેશાની માટે રહેશે. અત્યારે આપણા હૃદયમાં ભક્તિના ગુણ છે, શા માટે? એનું કારણ એ છે કે ગયા જન્મમાં પણ એ ભક્તિના સંસ્કાર હતા, એટલે આપણું મન ભગવાનમાં લાગે છે. ઘણા લોકો કહે અમે તો બધાને ખેંચી ખેંચીને લાવે છે, પણ કોઈ આવતું જ નથી, ગેટ સુધી આવે મૂકવા માટે, ખાલી મૂકવા આવે ને પછી જતા રહે, રિક્ષા કરી આવે નહી. અમુક ના પતિ દેવ આવતા હોય, અમુક છોકરા આવતા હોય, પણ ગેટ સુધી આવે. પણ એક દિવસ એવો છે કે એ ગેટ ની અંદર આવીને બેસશે, એક દિવસ એવો આવશે એ ગેટ ની અંદર, કારણ કે એની સુકૃતિ છે, ઈ સેવા કરે છે. આપણને ખબર નથી, ઈ બાઇક ઉપર કે કારમાં કે ગમે તે રીતે રિક્ષામાં પણ આપણને જો મૂકવા આવતો હોય ને, ઈ પણ મોટામાં મોટી સેવા છે. કે ભગવાનની કથામાં જો એ સાથે મૂકવા આવે છે એટલે કહેવાનું દીકરાને, વહુને કહેવાનું કે હું ચાલી નથી શકતી, ચાલ તો હાથ પકડી, તો એની પણ સુકૃતિ બને છે, એનું પુણ્ય બંધાય. આપણે જે કથા સાંભળીએ એનું પુણ્ય એને પણ મળે. કેટલું કેટલું જાણવા મળે છે હરિકથામાં. આવી વાત જ્યારે કીધી કે છે કે મને ઈ મને સંશય લાગે છે કે ભગવાન સમભાવ નથી લાગતા. આવું જ્યારે કીધું ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે હવે હું તમને આ કથા આગળ સંભળાવું છું. હિરણ્યકશિપુની સાધુ પ્રિષ્ટ મહારાજ હરિશ્ચરિત અદ્ભુતમ યદ ભાગવત મહાત્મ્યમ ભગવત ભક્તિ વર્ધનમ. હે પરીક્ષિત મહારાજ, તમે જે પ્રશ્ન કર્યો છે ને કે છે બધાના હૃદયની અંદર ભક્તિનું વર્ધન કરવા વાળો છે. ભગવાનના અદ્ભુત ચરિત્ર વિશે તમે જે ઘણો જ સુંદર પ્રશ્ન કર્યો છે સાધુ પ્રિષ્ટ. સાધુ પ્રિષ્ટનો અર્થ છે બહુ જ સુંદર, કારણ કે આવા પ્રસંગોની અંદર પ્રહલાદ વગેરે જેવા ભક્તોની મહિમા અને જેનું શ્રવણ કરવાથી ભગવાન પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થાય છે, ભક્તિ વધે છે. કોક આવીને માત્ર હરિકથામાં આવીને બેસે છે ને તો એના હૃદયમાં ભક્તિ માણી મહારાણી વિરાજમાન થઈ જાય છે. ભક્તિનો અર્થ શું છે? આપણું હૃદય દ્રવિત થઈ જવું જોઈએ, આંખોમાંથી આંસુડ આવી જવા જોઈએ, ભગવાન પ્રત્યે પ્રેમ ઉમડી જાય, એને ભક્તિ કહેવાય. જેવી રીતે હું તમને ઉદાહરણ આપું કે આપણો 5 વર્ષનો કે 10 વર્ષનો દીકરો હોય, આપણે એને બહુ પ્રેમ કરતા હોઈએ અને અચાનક એ મરી જાય તો એ સમયે આપણને કેટલો આઘાત લાગે છે, એટલે કેટલો પ્રેમ કરીએ છીએ આપણે. પણ શું હંમેશા માટે આપણે યાદ રાખીએ છીએ? નથી રાખતા, ભૂલાઈ જવાય. એ તો ક્યારેક ક્યારેક યાદ આવે, બાકી હંમેશાની માટે યાદ આવે છે? નથી આવતો. ચાહે દીકરો હોય, પુત્ર હોય, વહુ હોય, દેરાણી, જેઠાણી, ઘરમાં જે પણ મેમ્બર ઓછું થયું હોય, પણ ભક્તિ વસ્તુ એવી છે કે એક વખત જો આપણે ભગવાનને પ્રેમ કરશું ને તો એ પ્રેમ હંમેશાની માટે એવો ને એવો જ રહેશે, તાજો ને તાજો, એમાંથી ક્યારે ઓછો નહીં થાય. ભગવાનને પ્રત્યે જે પ્રેમ કરેલો છે જીવનમાં ક્યારે ઓછો થતો, દિવસે ને દિવસે વધશે. 4 વાગ્યાનું કીધું હોય ને તો 4:45 આવીને બેસી જશે. એનો અર્થ શું છે? કે એને ભગવાન પ્રત્યે પ્રેમ વધ્યો છે, ભગવાનને પ્રેમ કરે છે, ભગવાનની કથાને પ્રેમ કરે છે, એટલે એ વેલા આવે છે. ભગવત ભક્તિ વર્ધનમ. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે, ગીયતે પરમમ પુણ્યમ ઋષિભિ નારદાદિભિ નત્વા કૃષ્ણાય મુનિયે કથયિષ્યે હરે કથામ. કે છે આ પરમ પુણ્ય પ્રસંગો નારદજી વગેરે મહાત્માઓ પણ ઘણા પ્રેમથી ગાતા રહે છે. આ ભગવાનની કથાને 24 કલાક ગાતા રહે છે. એમનો બિઝનેસ શું છે? ધંધો આ જ છે, બિઝનેસ. લોકો કહે છે ને કે અમારો આ બિઝનેસ છે, અમારો આ બિઝનેસ છે, 15-15 કલાક, 20-20 કલાક, પણ નારદ મુનિ તો 24 કલાક એમનું એક જ કામ છે, હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે. સુખદેવ ગોસ્વામી કહે છે પરીક્ષિત મહારાજને કે હે પરીક્ષિત, ભગવાન આ સૃષ્ટિનું નિર્માણ કરે છે અને 3 ગુણો બનાવે છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. જ્યારે સત્વગુણ શરીરમાં વધારે હોય એટલે સાત્વિક વિચાર આવે, સારા વિચારો આવે. રજોગુણ જ્યારે શરીરમાં વધે એટલે કામ ધંધો, બિઝનેસ કરવામાં એનું મન લાગે વધારે, પૈસા કમાવું, અલગ અલગ વસ્તુઓને હું ભોગ કરું. અને તમોગુણ જ્યારે શરીરમાં આવે એટલે એ પાપ કરે, પાપો કરતા મુખડું મલકે. તમોગુણ જ્યારે શરીરમાં હોય એટલે પાપ કરે, રજોગુણ હોય ત્યારે ઈચ્છા ઉત્પન્ન થાય, અને સત્વગુણ હોય ને ત્યારે ધાર્મિક કાર્યમાં એને રુચિ લાગે. તો ઘણા લોકો કહે છે કે અમે તો લોકોને ખેંચી ખેંચી લાવે છે પણ કોઈ આવતું એનું કારણ શું છે? તમે તો પૂરીપૂરી હેલ્પ કરીને એને ખેંચીને લાવો છો પણ એ નથી આવતો, એનું કારણ શું છે? કારણ કે એના શરીરમાં વાણીમાં જે પણ જગ્યાએ કયો તમોગુણ ને રજોગુણ છે, સત્વગુણ લેશ માત્ર પણ નથી. કઈક પાત્રતા તો હોવી જોઈએ ને. દૂધ વાળો આવે ને પછી કે દૂધ લાવ્યું છે, દૂધ એકે આપો દૂધ, પણ કઈક લાવો તો ખરા, એટલે ખીચ્યું છે, એમાં ટકવાનું છે દૂધ? લીટર નાખો 50 લીટર નાખો પણ ટકવાનું? એના માટે કઈક પાત્રતા તો હોવી જોઈએ. તપેલી લાવો તો એમાં દૂધ ટકશે. અને તમે ના ના ખીચું ખીજામાં આપો તો ખીજામાં રહેશે દૂધ? ખીચ્યું એ નથી. શું કરવાનું? એવી જ રીતે પાત્રતા વગરનો વ્યક્તિને એને તમે કથામાં લાવો, ભગવાનના મંદિરમાં લઈ જાઓ, એનું પગ ટકશે? કારણ કે એની પાત્રતા નથી. ભલે એકદમ ફેશનેબલ રહેતા હોય, મીડી કટ વાળા હોય ને ઇસ્ત્રી વાળા કપડા પહેરતા હોય, સારામાં શેમ્પુ યુઝ કરતા હોય, બધું કરતા હોય, પણ પાત્રતા યોગ્યતા નથી. એટલે યોગ્યતા બહુ જરૂરી છે જીવનમાં. સતયુગ ની અંદર કોઈને ફોન કરવો ન પડે કે ચાલો મંદિરે, સત્સંગમાં, ભગવાનના ધામમાં. સતયુગમાં બધા જીવાત્માઓ સત્વગુણી હતા. ત્રેતા યુગ, દ્વાપર યુગ, આ ધીરે ધીરે જેમ યુગ વધે ને એટલે રજોગુણ ને તમોગુણ વધતો જાય, અને કળિયુગ ની અંદર લગભગ 99% તમોગુણી ને રજોગુણી લોકો છે. એટલે કેટલી મહેનત કરવી પડે બોલો. અને ડીજે રાખો બોલો, કોઈને ફોને ના કરવો પડે, ગણેપુરામાંથી આવી જાય. કોઈને ફોન કરવો પડે છે? ડીજે કરી હોય, પાર્ટી કરી હોય ને વગર ફોને ટેમ્પો ભરીને આવે પોતાનું ભાડું ખર્ચીને. અને આધ્યાત્મિક સત્સંગ આપણે ટેમ્પા મૂકવા પડે. આ દશા છે કળિયુગની. એટલે ભક્તિ બહુ અઘરી છે, જેમ તેમ મળતી નથી. પણ જે બુદ્ધિશાળી વિચાર કરે કે આટલા બધા લાખો કરોડો જીવો છે પણ ભગવાનના ભક્તો કેમ ઓછા છે, કેમ લોકો ભક્તિ કરતા નથી, આટલું આટલું આયોજન કરે છે તોય લોકો ટકતા નથી, એનું કારણ શું છે? કારણ એક જ છે, કલો દોષે નિધે રાજન, આ કળિયુગનો પ્રભાવ છે. અને કળિયુગના લીધે જ બધાના હૃદયમાં ભક્તિ શૂન્ય થઈ ગયા છે. ભક્તિ મહારાણી ક્યાં ઉત્પન્ન થયા હતા ખબર છે? ભક્તિ મહારાણી ઉત્પન્ન ક્યાં થયા હતા? ભાગવતના મહાત્મ્યમાં હજી તો ઓલા પ્રભુજી આવ્યા હતા ત્યારે જ કીધું હતું, ઉત્પન્ન અહમ દ્રવિડે વૃદ્ધિ કરણા ગતે ટકા, કે છે ઉત્પન્ન અહમ દ્રવિડે, હું બંગાળમાં પ્રગટ થઈ હતી ચૈતન્ય મહાપ્રભુના પ્રાંતમાં. ભક્તિ મહારાણી ક્યાં ઉત્પન્ન થઈ? બંગાળમાં, કલકત્તામાં. ઉત્પન્ન અહમ દ્રવિડે વૃદ્ધિ કર્ણાટકે ગતા, અને કર્ણાટક એટલે દક્ષિણ ભારતમાં મારી પ્રગતિ થઈ ગઈ, બધા લોકોએ મને સ્વીકાર કરી. એટલે દક્ષિણ ભારતમાં તમે જુઓ બધા ભગવાનના ભક્તો છે, વિષ્ણુના. ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે, અને ત્યાંથી ભક્તિ મહારાણી કે છે આમ ફરતી ફરતી હું મહારાષ્ટ્રમાં આવી. ઉત્પન્ન દ્રવિડેસાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા, ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે, અને મહારાષ્ટ્રમાં આવી. એમાં કોક કોકે મને સ્વીકાર કરી. કોણ કોણ? એકનાથ, તુકારામ, જ્ઞાનેશ્વર, આ બધાએ સ્વીકાર કરી. ઉત્પન્ન દ્રવિડેસાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા, ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે, અને ત્યાંથી પછી મેં ભુજ દાદર પકડી, એટલે ગુજરાતમાં આવી. ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે, અને ગુજરાતમાં આવી તે ગુર્જરે જીર્ણતામ ગત, ગુજરાત વાળાએ તો મારા ટાટિયા કોઈએ સ્વીકાર ન કર્યો. ભક્તિ મહારાણી કે કોઈએ મને સ્વીકાર, ના ના અમારે તો અંબેમાં બરોબર છે. ભાગવત મહાત્મામાં ક્લિયર લખ્યું છે કે ગુર્જરે જીર્ણતામ ગત, ભગવાન 100 વર્ષ અહીંયા રહ્યા દ્વારકામાં, નજીક જ છે ગોમતી ને ગંગા બધું. ગુજરાત ની અંદર 100 વર્ષ રહ્યા ભગવાન. દ્વાપર યુગમાં જયારે ભગવાન આવ્યા એટલે 11.5 વર્ષ મથુરામાં રહ્યા, વૃંદાવનમાં રહ્યા, ગોકુળમાં, વ્રજમાં 18 વર્ષ સુધી મથુરામાં રહ્યા, અને સૌથી વધારે ગુજરાતમાં. ભગવાને વિચાર કર્યો કે ગુજરાતમાં થોડો વધારે રહેવા દો તો થોડી ભક્તિ આવે, પણ તોય કોઈ ફરક પડ્યો? કઈ ફરક ન પડ્યો, બોલો. સૌથી વધારે ભગવાન ગુજરાતમાં રહ્યા. હાલાકી ભગવાન કોણ છે કે કાઠિયાવાડી, દ્વારકામાં વધારે ને ગુજરાતી ભગવાન. તો ભગવાની દેખાડે છે કે આટલું આટલું હું 100 વર્ષ સુધી હું ગુજરાતમાં રહ્યો, થોડોક તો રંગ લાગે, પણ તોય ભગવાનનો રંગ લાગ્યો, બીજો બધો રંગ લાગી ગયો, પણ ભગવાનનો રંગ ન લાગ્યો. અને એ રંગ લાગ્યો એટલે કેવો લાગ્યો, નીકળે એમ જ નથી. જેમ સફેદ કપડા પર રંગ લાગે, તમે ગમે જેટલા અંદર બ્લીચિંગ પાવડર નાખો, ઓલું નાખો, ઓલું કરો, તો એ નીકળવાનો છે દાગ. એવી રીતે આપણે પણ આ ભૌતિક જગતનો, માયાનો રંગ લાગી ગયો છે. ભગવાનની કથા ગમે જેટલા બોલે, રાત દિવસ બરાડા પાડી બોલ બોલ કરે, પણ તોય એક દાણો એ ઉતરે, રાજગરા જેટલો ઉતરે તોય આપણે સાર્થક છે. રાજગર જોયો છે, એ દાણા જેટલો ઉતરી જાય ને ભક્તિનો અંગ, તોય સાર્થક છે. દ્રષ્ટવા મહા અદ્ભુતમ રાજ્યમ રાજસૂયે મહાકૃતો વાસુદેવે ભગવતી સાયુજ્યમ ચેદી ભૂભુજઃ. પરીક્ષિત મહારાજને સુખદેવ ગોસ્વામી કહે છે કે હે સુખદેવ, હે પરીક્ષિત મહારાજ, ભગવાનને જ્યારે સત્વગુણની ઈચ્છા હોય ત્યારે સત્વગુણનું વાતાવરણ થાય, જ્યારે ઈચ્છા હોય કે મારે રજોગુણ ઉત્પન્ન કરવું છે તો બધી જગ્યાએ રજોગુણ ઉત્પન્ન થઈ જાય, અને તમોગુણની ઉત્પત્તિ કરવી હોય તો બધા લોકો તમોગુણી બની જાય, અને જ્યારે તમોગુણ જ્યારે જગતમાં વધે તો ભગવાન એનો સૃષ્ટિનો સંહાર કરી નાખે. શિવજી દ્વારા શિવજીને કહે હવે તીજું નેત્ર ખોલો. ત્યારે એક કહે છે કથા કે હે રાજન, આ બાબતમાં દેવર્ષિ નારદે પણ આવો જ પ્રશ્ન પૂછ્યો હતો, જેમ તમે આ મને પ્રશ્ન પૂછો છો. રાજસૂય સભામાં યુધિષ્ઠિર મહારાજે રાજસૂય યજ્ઞ કર્યો હતો. જ્યારે 18 દિવસનું યુદ્ધ પૂરું થઈ ગયું એટલે ભગવાને કીધું કે તમે રાજસૂય યજ્ઞ કરો. એ સભાની અંદર નારદ મુનિ, મોટા મોટા વેદ વેત્તાઓ એ સભામાં બેઠા હતા, અને ભગવાન શ્રી કૃષ્ણને યુધિષ્ઠિર મહારાજે ઊંચા આસન ઉપર બેસાડ્યા કે તમે આ આસન ઉપર બેસો. કે છે તે રાજસૂય સભાની અંદર મોટા મોટા લોકો બેઠા હતા, અને આશ્ચર્યજનક ઘટના કે શિશુપાલે 100 ગાળો બોલી અને 1 ગાળ વધારે બોલી એટલે તરત જ ભગવાનના આદેશથી ચક્ર આવ્યું અને શિશુપાલનું ગળું, મસ્તક અલગ થઈ ગયું, અને શિશુપાલના શરીરમાંથી જે આત્મા હતી એ ભગવાનમાં વિલીન થઈ ગઈ. અને યુધિષ્ઠિર મહારાજ કહે છે, યુધિષ્ઠિર ઉવાચ, અહો અત્યદ્ભુતમ હે તદ દુર્લભે કાંતિ નામપિ વાસુદેવે પરે તત્વે પ્રાપ્તિ ચેદ્યસ્ય વિદ્વિષ. આ કેવી આશ્ચર્યજનક ઘટના છે કે શિશુપાલ તો દ્વેષ કરે છે, અને આવો દ્વેષી વ્યક્તિ ભગવાનમાં લીન થઈ ગયો, જે મોટા મોટા ભક્તોને પણ દુર્લભ છે કે ભગવાનમાં સમાઈ જવું, ભગવાનની ભક્તિમાં, અને આને ડાયરેક્ટ ભગવાનના શરીરમાં વિલીન થઈ ગયા. શું કારણ હતું? સભાની આખી સભાની અંદર નારદ મુનિ આ પ્રશ્નનો ઉત્તર આપે છે. સુખદેવ ગોસ્વામી કહે છે કે આવો જ પ્રશ્ન તમારા દાદા યુધિષ્ઠિર મહારાજે નારદ મુનિને કર્યો હતો. તો એ કથા હું તમને કહું છું. નારદ મુનિ આખી કથા કહે છે યુધિષ્ઠિર મહારાજને, અને એ રાજસૂય યજ્ઞ ની અંદર ભગવાનની સેવા શું હતી? ભગવાન છે પૂર્ણ પુરુષોત્તમ, પણ સેવા શું કરતા હતા? જેટલા લોકો યજ્ઞમાં આવ્યા હતા એ સભામાં, એ બધાના હેઠા પતરાળા ભગવાન એ ગેટ ઉપર ઉભા ઉભા પતરાળા ઉપાડતા હતા. ભક્તોની સેવા કરવી, કથામાં જે પણ કોઈ પણ કાર્ય લોકો જે બી સેવા કરે છે એ ભગવાન બધું જોવે છે. ભગવાનનું થોડુંક પણ કાર્ય કર્યું છે ને ભગવાન બધું જોવે છે કે મારો ભક્ત મારા માટે શું શું કર્યું છે. અને ગમે જેટલો પાપી હશે ને તોય ભગવાન એને સ્વીકાર કરી લેશે. ભગવાન કહે છે પ્રેમ પૂર્વક જો કોઈ મને તુલસી પણ અર્પણ કરે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, મને પત્ર અર્પણ કરો તુલસીનું પાન, પત્રમ પુષ્પમ મને ફૂલ અર્પણ કરો. આ ભાગવત છે, સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ઉદ્ધવજી અને ભગવાન આ છેલ્લે છેલ્લે બે જણાની મીટિંગ 11મા સ્કંદમાં વર્ણન છે. ઉદ્ધવજીને ભગવાન કહે છે કે હવે હું મારી બધી લીલા પૂરી થઈ ગઈ, હવે હું ગોલોક વૃંદાવનમાં જાઉં છું. ત્યારે ઉદ્ધવજી કીધું કે આ સંસારના જીવોનું શું થશે? તમે જતા રહેશો, પિતા જતા રહે તો દીકરાઓનું શું થાય? તો જોત જોતામાં ભગવાન આ ભાગવતમાં સમાઈ ગયા. અને ભગવાન ઉદ્ધવજીને કહે છે કે આ ભાગવતને મારું જ સ્વરૂપ માનજો. અને ઈ સ્વયં ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે 9મા અધ્યાયના 26મા શ્લોકમાં, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, કોઈ મને પત્ર અર્પણ કરે છે, ફૂલ અર્પણ કરે છે, ફળ મને અર્પણ કરે છે, તોયમ એટલે કે જળ, તો હું એને પ્રેમપૂર્વક સ્વીકાર કરું છું. તો ભગવાનની સેવા શું હતી? તો કે છે એઠા પતરાળા, અને બીજી સેવા હતી કે જેટલા લોકો જોડા પહેરીને આવતા ને ચપ્પલ, એ લાઈનસર બધા ગોઠવી લેતા ભગવાન. એ ચપ્પલની સેવા ભગવાને લીધી. અને બધા કથામાં આવતા, બધા યજ્ઞની અંદર આવતા, પણ ગમે તેમ ચપ્પલ પડ્યા હોય બધાના, તો ભગવાન શું કરતા? એ ચપ્પલ લાઈનસર બધી જગ્યાએ ગોઠવી દેતા. આવું કરતા આ ભગવાનની સેવા. તો એ સભામાં ભગવાન બેઠા છે, અને ભગવાનની સામે જ યુધિષ્ઠિર મહારાજ નારદ મુનિને પૂછે છે. ભગવાનને શા માટે ન પૂછ્યું? નારદ મુનિને કેમ પૂછ્યું, ભગવાનને ન પૂછ્યું? ભગવાનને પૂછી શકે છે, પણ સ્વયં ભગવાન એ ભરી સભામાં પોતાના ગુણ ગાય ક્યારે? એટલે નારદ મુનિને કીધું. અને નારદ મુનિ પોતાના શિષ્યના ગુણગાન ગાય છે. નારદ મુનિનો શિષ્ય કોણ છે? પ્રહલાદ મહારાજ. એ શિષ્ય કેટલો ભાગ્યશાળી છે કે ગુરુ પોતાના મુખેથી પોતાના શિષ્યની કથા કરે છે. નારદ મુનિ 10 અધ્યાય સુધી હિરણ્યકશિપુ અને પ્રહલાદ મહારાજની કથા કહે છે 7મા સ્કંદમાં. આ પહેલા અધ્યાયથી ચાલુ થાય છે. ત્યારે કહે છે યુધિષ્ઠિર મહારાજ નારદ મુનિને કહે છે, અહો અત્યદ્ભુતમ હેતદ, આ તો ઘણી અદ્ભુત વાત છે કે શિશુપાલની આત્મા ભગવાનમાં કેવી રીતે વિલીન થઈ ગયું. એ સભાની અંદર ભગવાન બેઠા હતા, અને બધા લોકોએ વિચાર કર્યો, ઋષિ મુનિઓએ, કે આ યજ્ઞ તો કરીએ છીએ રાજસૂય યજ્ઞ, તો યજ્ઞનું ફળ કોને આપવું, કોને અર્પણ કરવું? તો બધા લોકોએ કીધું કે ભીષ્મ પિતામહને આપો. આ યજ્ઞનું ફળ કોને આપો? ભીષ્મ પિતામહને આપો, કારણ કે એ અખંડ બ્રહ્મચારી છે. તો ભીષ્મ પિતામહે કીધું કે આ જગતની અંદર જો અખંડ બ્રહ્મચારી હોય ને તો એ બેઠા છે ઉપર સિંહાસનમાં, જે બેઠા છે ને એ અખંડ બ્રહ્મચારી છે, એને યજ્ઞનું ફળ અર્પણ કરો. તો સભામાં બધા લોકોએ તાળી વગાડી, પણ બે જણાએ ન વગાડી, દંતવક્ર અને શિશુપાલ અને એની ટોળકીમાં જેટલા બેઠા હતા એ લોકોએ તાળી ન વગાડી. અને ભરી સભામાં શિશુપાલ ઊભો થયો, અને ઊભો થઈને શિશુપાલ એવી ગાળો આપે, આ તો એક ગોવાળીઓ છે, આ તો ગોપીઓની સાથે રાસલીલા રમે છે, આ તો ચોરી કરે છે, માખણ ચોરી કરીને ખાય છે, અને એક પછી એક ગાળો બોલે. ભગવાને કીધું તું કે 100 ગાળો પૂરી થઈ જશે ને એટલે હું તારું ગળું કાપી દઈશ. એને વરદાન એવું વચન હતું કે 100 ગાળો સુધી ભગવાન કે હું સહન કરીશ, 101 પૂરી થશે ને તો નહીં. અને એ દિવસે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. 100 ગાળો પૂરી થઈ ગઈ, ભગવાન કે 100 કમ્પ્લીટ થઈ ગઈ. શિશુપાલ કે આજે તો 101 ભલે ગમે તે થઈ જાય. ક્રોધાત ભવતિ સંમોહ, જ્યારે વ્યક્તિને ક્રોધ આવે ને એટલે ન કરવાનું બે કરી નાખે. અને શિશુપાલની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને 101 ગાળ બોલી દીધી. ભગવાન કે મેં તને એક ભેટમાં આપી હતી, હવે પૂરી થઈ ગઈ 101. અને તરત જ ચક્ર ઉપડ્યું અને શિશુપાલનું ગળું કપાઈ ગયું. તરત જ ભગવાનમાં વિલીન થઈ ગયા. યુધિષ્ઠિર મહારાજ કે આવું કેમ બને? દમ ઘોષ સુત પાપ આરભ્ય કલ ભાષણાત સંપ્રત્યર મર્ષિ ગોવિંદે દંત વક્રસ્ય દુર્મતિ. આ દંત વક્ર ની શિશુપાલ તો દુર્મતિ, નાનપણથી જ ભગવાનને ગાળો બોલતા. યુધિષ્ઠિર મહારાજ અને શિશુપાલ બંને માસ્યાઈ ભાઈ હતા, માસીના છોકરા હતા. અને ભગવાન ને શિશુપાલ બંને મામા ભાઈના હતા. મામા ભાઈના છોકરાને કેટલો દ્વેષ છે. શિશુપાલ જ્યારથી બોલવાનું ચાલુ કર્યું હતું ને, જ્યારથી તો એ હંમેશા તોતળી ભાષામાં, નાના બાળકો છે ને તોતળી ભાષામાં બોલે, ખબર છે, માતા પિતાને બહુ ગમે. અને શિશુપાલ તોતળી ભાષામાં કે આ તાલો તીત ન તેવો તે, તોતળી ભાષામાં કેવું બોલે. એટલે નાનપણથી જ ગાળો શિશુપાલ બોલતો, બોલ્યા જ રાખે, બોલ્યા જ, ઈર્ષા કરે. કે છે યુધિષ્ઠિર મહારાજ કે છે કે વેણ રાજા થઈ ગયા અને વેણ રાજા પણ ભગવાનને બહુ ગાળો બોલતા, તો એની મુક્તિ ન થઈ, એ તો નરકમાં ગયો. અને આ ગાળો બોલે છે તો આ તો ભગવાનના ધામમાં ગયો, આ તો કઈ મને મેળ નથી આવું લાગતું. બંને જણાએ ગાળો તો બે જણાએ બોલી ને, તો ઓલો નરકમાં કેમ ગયો ને ઓલો ભગવાનના ધામમાં ગયો, એનું કારણ શું છે? ત્યારે આગળ નારદ મુનિ કહે છે, સુખદેવ ગોસ્વામી કહે છે કે જ્યારે યુધિષ્ઠિર મહારાજની એ વાત પૂરી થઈ ગઈ ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે, સર્વ સમર્થ દેવર્ષિ નારદજી રાજા યુધિષ્ઠિરનો આ પ્રશ્ન સાંભળીને ઘણા પ્રસન્ન થયા અને તેમણે યુધિષ્ઠિર મહારાજને સંબોધન આપીને બધા સાંભળતા હતા અને બધા સાંભળતાની સાથે જ આ હિરણ્યકશિપુની આખી કથા કહે છે. હવે નારદ મુનિ આ કથાને આગળ વધારે છે. શ્રી નારદ ઉવાચ, નારદ મુનિ બોલ્યા, નિંદન તવ સત્કાર અન્ય કાર્યાર્થ કલેવરમ પ્રધાન પરયો રાજન વિવેકેન કલ્પિતમ. નારદ મુનિ કહે છે કે આ સત્કાર અને તિરસ્કાર અને સ્તુતિ અને નિંદા આ બધું શરીરનું થાય છે, આત્માનું થતું, આત્માને કોઈ વસ્તુ લાગે વળગે નહીં, આ તો બધા શરીરના થાય છે. એટલા માટે શરીર અને આત્મા અલગ છે. સૌથી પહેલું કે છે નિંદન, નિંદનનો તવત સત્કાર કે છે, આ સત્કાર અને નિંદા અને તિરસ્કાર છે ને આ તો શરીરના થાય છે, આત્માના ક્યારે થતા નથી. અને આગળ કે છે અન્ય કારાર્થ કલેવરમ, અને આ તો કે શરીર એટલે કે કલેવરમ, આ તો શરીરના સત્કાર છે, આત્માના નથી. અને કલેવરમનો અર્થ શું થાય? તો કે જે હંમેશાની માટે રહેવાનું નથી એને કલેવર કહેવાય. આ શરીર શું છે? પંચમહાભૂત કલેવરમ. અને આ કલેવરમ ગમે ત્યારે ઢળી પડશે અને એ ક્યારે એક સરખું રહેવાનું નથી, સમાન ક્યારે નહીં રહે. પ્રધાન પરયો રાજન વિવેકેન કલ્પિતમ, એટલા માટે વિવેક અને સંસ્કાર રાખીને આત્માના સ્તર ઉપર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ, કોશિશ કરવી જોઈએ. આપણને બધાને ખબર છે, ભગવાને જ્ઞાન આપ્યું છે કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. અને ઘણી વખત આપણે ઈચ્છા થાય કે આપણે આત્માના સ્તર ઉપર રહીએ, બ્રહ્મ ભૂત પ્રસન્ન આત્મા, ન સોચતી ન કાંક્ષતિ, આપણે શરીર નથી આપણે આત્મા છીએ. અને આત્માને કોઈ ઈચ્છા હોતી, એની એકમાત્ર એક જ ઈચ્છા હોય કે હું ભગવાનની સેવા કરું, બીજી કોઈ વસ્તુ નહીં. પણ ગમે જેટલા આપણે ઊંચા સ્તર ઉપર હોઈએ તો પણ આપણે શરીરના સ્તર ઉપર આવી જઈએ. કાળું ધોળું ગમે તેવું કીધું હોય તો તરત જ અંદરની રામાયણ ચાલુ થઈ જાય, મહાભારત ને બધું. તો આત્માના સ્તર ઉપર રહેવું જોઈએ. પાંચમા સ્કંદમાં મહારાજ જડ ભરતની કથા આવે છે કે જડ ભરત આખી પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ હતા અને સંસારનું બધું જ્ઞાન હતું, પણ એમને હૃદયની અંદર એટલો વૈરાગ્ય આવી ગયો કે હવે મારે આ ઘર બાર છોડીને જંગલમાં જઈને ભગવાનનું ભજન કરવું છે. આખી પૃથ્વીના રાજા, બધું ઘર બાર પરિવાર બધું છોડીને જંગલમાં જતા રહ્યા અને જંગલમાં જઈને નાનકડી કુટિયા બનાવીને જંગલમાં રહેતા હતા અને ત્રણ ટાઈમ ગાયત્રી કરવી, રોજ ભગવાનનું નામ જપ કરવું, ત્રણ ટાઈમ સ્નાન કરવું, પવિત્ર રહેતા. ત્રણ ટાઈમ સ્નાન કરતા, એક વાર નાવું હોય તો કંટાળો આવે, નાવું પડશે. અને એમાં કારતક માક્ષર પોષ, એ તો લોઢાના ચણા. ત્રણ મહિના તો એમ થાય જેવા બાથરૂમમાં જાય ને પછી લાવ થોડું, ક્યારેક નાન ક્યારેક હા, ક્યારેક હાન ક્યારેક ના. પણ ભગવાનના ભક્તો સીધો ખાલી આમ ચક્કડું ચાલુ કરે, ફુવારો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ રામ. થોડી વાર આપણને ધ્રુજારી વસૂટે, ઠંડા પાણીથી સ્નાન કરે. અને જે ભગવાનનું ભજન ના કરતા હોય એ તો ગેસ ઉપર તપેલું હોય જ ચડેલું, અને એકદમ ઉકળતું ઉકળતું પાણી, અને ઉકળતા પાણીથી સ્નાન કરે. એક તો આ ઓલરેડી આ તપેલું, આપણું મગજ ઓલરેડી તપેલું છે, અને બીજું ગેસ ઉપર તપેલું, અને બે તપેલા ભેગા થાય એટલે આ મગજ છે ને, મગજને શાંત કરવું હોય ને તો એને ઠંડા જળથી સ્નાન કરવું જોઈએ. ક્યારે ક્રોધ ઉત્પન્ન ન થાય. ઠંડા જળથી સ્નાન કરવાથી આ મગજની ગરમી બધી ચૂસી લે અને મગજને શાંત કરી દે, અને એના ચહેરા પર હંમેશા આનંદ, મુસ્કાન અને સુખ હશે, અને ચહેરાનો જે તેજ પણ અલગ હશે. એ તેજ ફેર એન્ડ લવલી ને ડવ વાળો નહીં હોય, એ તેજ ભગવત ભક્તિનો હશે. એટલા માટે ઠંડા જળેથી સ્નાન કરવાનો નિયમ રાખવો જોઈએ. અને પછી તમે જુઓ કે શરીરની ગરમીને જ્યારે એ ચૂસી લે બધું, એટલે શરીર એકદમ શાંત થઈ જાય, અને શાંત મનથી તમે જ્યારે ભગવાનનું ચિંતન કરો અને એની અંદર જે તમને રસ આવશે, જે સુખ આવશે, એ અદ્ભુત આવશે. કોઈ પણ વસ્તુના નિયમ હશે, કોઈ પણ વસ્તુના, ભક્તિ કરીએ તો ભક્તિના પણ આવા નિયમો છે કે ઠંડા જળેથી સ્નાન કરવું. જંગલમાં રહેતા તો કોઈ ગરમ પાણીથી કોઈ સ્નાન કરતું, બધા લોકો ઠંડા જળેથી. ગોપીઓ તો કાત્યાયની દેવી વ્રત કરતી તો સવારમાં 2 વાગે જે યમુના નદીનું ઝરણું આવે એ ઝરણાની નીચે સ્નાન કરતી, એકદમ બરફ જેવું પાણી, જે દિવાળીમાં હરિદ્વારમાં ગંગા નદીમાં આવતું હોય એવું અનુભવ કર્યો હોય તો. એ તો 365 દિવસ ઠંડુ જ હોય, કારણ કે હિમાલયમાંથી બરફ પીગળીને આવે. ઉનાળો હોય, ચોમાસું હોય, ગમે ત્યારે હોય, એ ઠંડુ જ જળ હોય. તો જડ ભરત વનમાં ગયા, જંગલમાં જઈને નિરંતર 24 કલાક ભગવાનનું ભજન કરતા હતા. એક સમયની ઘટના છે કે એ જગ્યાએ એક હરણી છલાંગ મારી અને એને ગર્ભપાત થઈ ગયો. અને હરણી તો નદીમાં તણાઈ ગઈ, પણ હરણનું જે બચ્ચું હતું એ કિનારા પર છોડીને જતી રહી. હવે મહારાજ ભરત વિચાર કરે છે કે આનું કોણ છે આ જગતમાં, લાવું હું આને કુટિયામાં રાખું. કુટિયામાં રાખી એની રાત દિવસ સેવા કરતા, એને ઘાસ ખવડાવતા, પાણી પીવડાવતા, એને સેવા કરતા, અને બાજુમાં જ હું ખાટલામાં પલંગમાં હું એને સુવડાવતા. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે. પલંગમાં સુવડાવતા અને રાત દિવસ એનું ચિંતન કરતા. અને એક સમયની ઘટના છે કે મહારાજ ભરતનો અંતિમ સમય આવ્યો, અને અંતિમ સમય કે છે અંત મતિ સો ગતિ, એમની મતિ એક હરણમાં રહી ગઈ, અને હરણમાં રહેવાથી બીજો જન્મ હરણનો થયો. અને આ રીતે એ મહારાજ ભરતનો ત્રીજો જન્મ પણ મનુષ્યનો થયો, અને ત્રીજા જન્મમાં પણ એમનું નામ મહારાજ ભરત જ રહ્યું. પણ એ જીવનમાં બધા લોકો એને જડ ભરત કહેતા, જડ એટલે બુદ્ધિ વગરનો. અને રાજા રહુગણ એમના રાજ્યમાં આવ્યા, અને રાજા રહુગણે એમના જે કહારો હતા એ બધા લોકો થાકી ગયા હતા. ત્યારે રાજા રહુગણે કીધું કે કોક કહારને ખેંચીને લાવો પાલખી ઉપાડવા વાળો. તો મહારાજ જડ ભરત એમને લાવ્યા હતા, અને પાલખી ઉપાડે, પણ રસ્તામાં કીડીઓ મકોડો આવે ને તો જોરથી છલાંગ મારે, પાછળ જે ત્રણ જણા હોય એની સાથે આવી જાય, એટલો કૂદકો મારે, કારણ કે હટ્ટા કટ્ટા હતા. અને અહીંયા પાલખીમાં બેઠા બેઠા રાજા રહુગણ હલી ગયા, અને ઈ દુખી થાય છે કે જે વ્યવસ્થિત પાલખી ચલાવો. ત્યારે ઓલા નોકરો કે જે આ નવો આવ્યો છે ને ઈ કૂદકા મારે છે વધારે, ઘરમાં નવી વહુ આવી તો કૂદકા નહીં મારતા એમ. તો કે આ નવો આવ્યો છે ને એ કૂદકા મારે છે. ત્યારે રાજા રહુગણ કહે છે કે તમે દેખાવમાં તો બહુ દુબળા લાગો છો, ઘરડા લાગો છો, તમારું શરીર પણ બહુ ઓલું છે. વિરુદ્ધ વાતો કરવા માંડ્યા, અને કહે છે કે હવે તમે બરોબર નહીં ચાલો ને તો તમને ચાબુકથી તમારી શિકાયત, અને તમને કે બહુ કષ્ટ આપીશ, દુઃખ આપીશ, સજા આપીશ તમને. ત્યારે મહારાજ ભરત પાલખી નીચે ઉતારી, અને ઓલા રાજા રહુગણ એને ઉપદેશ દેવા જાય છે. એ જ ઘડીએ મહારાજ ભરત કહે છે કે તમે કોની ચિકિત્સા કરવાનું કહો છો, તમે કોને ચાબુક મારવાનું કહો છો, શરીરને? તો શરીરને મારો. તમે કહો છો કે મને મારો છો, તમે મને મારશો તો આત્માને ક્યારે કોઈ વસ્તુ લાગતું નથી. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આ તો બધું શરીરને લાગે છે, આત્માને કઈ થતું. તમે એમ કહો છો ને કે હું તમારી ચિકિત્સા કરી નાખીશ, હું શરીર નથી, હું આત્મા છું, અને આત્માને કોઈ કષ્ટ પહોંચાડી શકે એમ નથી. તો આ કથાથી આપણને ઘણું જાણવા મળે છે કે મહારાજ જડ ભરતે પોતાના જીવનમાં હંમેશાની માટે આત્માના સ્તર ઉપર રહ્યા. એ ઘરે પણ જ્યારે જતા લોકો પથ્થર મારે, થૂકે, ગમે તે કરે, તોય પણ કોઈને ગાળો ન બોલવી, એક સમાન રહેતા, સમભાવથી રહેતા. તો એવી રીતે આપણે પણ સમભાવથી જીવનમાં રહેવું જોઈએ. આગળના શ્લોકમાં કહે છે, હિંસા તદ અભિમાનેન દંડ પારુષ્યો યોર્યથા વૈષમ્ય મિહ ભૂતાનામ મમાહમ ઇતિ પાર્થિવ. કે જે જ્યારે આ શરીરને, જ્યારે આ જગતના જીવો શરીરને પોતાનું આત્મા માની લે છે, ત્યારે જ આ જગતમાં હું છું અને આ મારું છે એવો ભાવ દ્રઢ થઈ જાય છે, અને આ જ બધા ભેદભાવનું મૂળ છે. આને કારણે જ નિર્ભત્સરતા અને ગાળો અને દુર્વચનની પીડા થાય છે. જ્યારે આ શરીરને જ પોતાનું માની લે છે, અને આ શરીર હું આત્મા કોઈ સમજતું, આ શરીરને જ આત્મા માની લે છે કે આ હું જ છું અને આ મારું છે, હું અને મારું એમ ભાવથી જ્યારે જીવે છે, ત્યારે એને કે છે કે એને દુઃખ લાગે છે. કોક કીધું કે કાળું તો આત્મા ક્યારે કાળો, કોક એમ કે ધોળો, તો આત્મા ક્યારે ધોળો, કોક કે જાડો, એટલે આપણને દુઃખ લાગે. પણ શરીરને કીધું છે, આત્માને ક્યાં કીધું છે? અને શરીર તો નશ્વર છે, એ તો નષ્ટ થઈ જવાનું છે. તો અહમ મમે ઈતિ અજ્ઞાન, આ જગતમાં સૌથી મોટા મોટું અજ્ઞાન શું છે? અહમ મમે ઈતિ, આ શરીરને જ પોતાનું માની બેઠા છે ને, એ સૌથી મોટું અજ્ઞાન. જે લોકો રોડ ઉપર રખડતા હોય એ લોકો અજ્ઞાની નથી, એ લોકો પાગલ નથી. જે આ શરીરને જ આત્મા માની બેઠા છે અને આ જીવનમાં જ કે હું રહીશ નિરંતર, એ સૌથી મોટું અજ્ઞાન છે, એ સૌથી મોટો પાગલ છે. એટલે આત્માના સ્તર ઉપર હંમેશા રહેવું જોઈએ નિરંતર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ અને આવી રીતે આત્માના સ્તર ઉપર રહીને શું કરવું જોઈએ? તો કે છે, કીટ પેશ સ્કૃતા રુદ્ધા કુંડ્યાયામ તનુ નો સ્મરણ સંરંભ્ય ભક્તિ યોગેન વિદિંતે તત સ્વરૂપતામ. કે છે, આત્માના સ્તર ઉપર રહીને 24 કલાક એ પ્રભુનું ચિંતન કરવું જોઈએ, તો તમે પણ પ્રભુ જેવા સુખી થઈ જશો. જેવી રીતે તમને બધાને ખબર છે કે ઘરે ભમરો આવે, ખબર છે, અને દર કરે, માટીનું દર કરે છે, પણ એમાં એ ભમરો છે ને એક માખીને ઉપાડીને લાવે અને એ દરની અંદર ભરી દે, તો એ માખી છે ને આખો દિવસ એ ભમરાનું ચિંતન કરે અને એ માખી છે ને થોડાક સમય પછી એ ભમરો બની જાય. આ સત્ય ઘટના છે. એ માખી છે ને એ ભમરો માખીને ઉપાડીને લાવે ને દરમાં પૂરી દે અને થોડાક સમય પછી જુઓ તો એ માખીનું છે ને ભમરામાં રૂપાંતર થઈ જાય છે. ઠીક એવી જ રીતે જે ભગવાનનું ચિંતન કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, તો ભગવાનની અંદર જેટલું સુખ છે ને એ જીવાત્માની અંદર આવી જાય છે, એ સત ચિત આનંદ થઈ જાય છે. પછી એને ગમે જેટલો કાળો ધોળો, ગમે જેટલી સુખ આપો, મોટી મોટી ગાડીઓમાં બેસાડો, સારામાં સારું જમવાનું આપો, તો એને કાંઈક ફરક નહીં પડે. જ્યાં સુધી એને ભગવાનનું ભજન નહીં આપો, ભગવાનની કથા નહીં આપો, ભગવાનનું નામ નહીં આપો, ભગવાનના દર્શન નહીં આપો, ત્યાં સુધી એને ચેન નહીં પડે. એટલે શરીરના સ્તરમાંથી આત્માના સ્તર ઉપર રહી અને 24 કલાક ભગવાનનું ભજન કરવું જોઈએ. એવમ કૃષ્ણે ભગવતી માયા મનુજ ઈશ્વરે વૈરેણ પુત માપમાનમ માપુરન નું ચિંતયા. કે છે, જેવી રીતે ઓલી માખી ભમરાનું ચિંતન કરે છે, એવી રીતે નિરંતર આપણે પણ આ જગતમાં રહીને પ્રભુનું નિરંતર ચિંતન કરતું રહેવું જોઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કામાદ દ્વેષાદ ભયાત સ્નેહા યથા ભક્તેશ્વરે મનઃ આવેશ્ય તદધમ હિત્વા બહત્વસ્તદ ગતિમ ગતા. કે છે, કામનાથી કે છે, ગોપ્યાદ કામાદ ભયાત કંસો દ્વેષા ચેદ્યા દયો નૃપા સંબંધા વૃષ્ણય સ્નેહાદ યુયમ ભક્ત્યા વયમ વિભો. સૌથી પહેલું કે છે, ગોપ્યા, ગોપીઓએ ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કર્યા? તો કે છે કામાત, ગોપીઓએ ભગવાનને પ્રિયતમ રૂપે ભજન કર્યું, એમનું ચિંતન કર્યું, એટલે ગોપીઓને કયા ભાવમાં ભગવાન મળ્યા? પ્રિયતમના ભાવમાં. ગોપ્ય કામાત ભયાત કંસો, અને કંસે કઈ રીતે પ્રાપ્ત કર્યા ભગવાનને? કે છે ભયથી. કંસ ડરતો હતો, જેવી આકાશવાણી થઈ કે 8મું સંતાન તારા મૃત્યુનું કારણ બનશે, તો ઊંઘમાં પણ એને કૃષ્ણ દેખાવા માંડ્યો. આપણને દેખાય છે? નથી દેખાતો, પણ કંસને ઊંઘમાં દેખાતો હતો. બારી હલે ને, વાવાઝોડાની બારી હલે ને, તો સેનાપતિઓને કે કૃષ્ણ આવ્યો છે, બંધ કરો બારી, બારણા બંધ કરી દે. તો કંસ રાત દિવસ કૃષ્ણનું ચિંતન કરે, જ્યારે એ ખાવા બેસે ને તો રોટલીમાં એને કૃષ્ણ દેખાય. બોલો, આપણને તેમ જ લાગે કે દેશી રોટલી ઘઉંની, પણ કંસને તો સાક્ષાત કૃષ્ણના દર્શન થાય. અને શાક વઘારે જીરું દાજી ગયું હોય ને તો કૃષ્ણ જ છે, કારણ કે કૃષ્ણ કેવા છે? શ્યામ છે ને. આ જીરું દાજી ગયું હોય ને તો એને એમ લાગે કે આ કૃષ્ણ જીરું બનીને આવ્યો છે અને મને મારી નાખશે, અંદર હું ખાઈશ, તો ના પાડે કે લઈ જાઓ બીજો વઘાર મારીને લાવો. તો આવી રીતે નિરંતર કંસ છે ને નિરંતર કૃષ્ણનું ચિંતન કરતો, ભયાદ કંસ. અને એટલો એને ડર લાગતો ને ત્યારે અક્રૂરજી કીધું કે તમને આટલો ડર લાગે છે તો એને અહીંયા બોલાવો. નારદ મુનિ કીધું હતું, અક્રૂરજી નહીં, નારદ મુનિએ જ પ્લાન આપ્યો હતો કે તમે એને મથુરામાં બોલાવો ને એને મારી નાખો. અને 11.5 વર્ષના જયારે કૃષ્ણ હતા ત્યારે મથુરા આવ્યા ગોકુળ છોડી, અને ઊંચા રાજ સિંહાસન પરથી પેલા તો એક મુક્કો માર્યો અને પછી નીચે પછાડીને મારી દીધો કંસને. તો કે છે, ગોપ્યાદ કામાદ ભયાદ કંસો, કંસ છે ને ભયથી, અને શિશુપાલ અને દંતવક્ર વગેરે રાજાઓ દ્વેષથી, દ્વેષા ચેદ્યા દયો નૃપા, અને અમુક અમુક રાજાઓ તો કે દ્વેષ કરીને ભગવાનને પ્રાપ્ત કરી લીધા. નિરંતર જો કોઈ ભગવાનને દ્વેષ કરે, ગાળો બોલે ને, તો એ ભગવાનને પ્રાપ્ત થઈ જશે. તો કે આપણે ચાલુ કરવું છે? પણ જે પ્રેમપૂર્વક જો ભગવાન રીઝતા હોય તો પછી દ્વેષથી શું કામ કરવું જોઈએ? શિશુપાલ અને દંતવક્ર તો નાનપણથી જ કૃષ્ણથી દ્વેષ કરતા અને કૃષ્ણને ગાળો બોલતા. સંબંધાદ વૃષ્ણય, અને જેટલા પણ વૃષ્ણી વંશી એટલે યદુવંશી હતા ને, એ સંબંધથી ભગવાનને પ્રાપ્ત થઈ ગયા કે અમારા પુત્ર છે, અમારો ભત્રીજો છે, અમારા આ છે, ભાણીઓ છે, એવી રીતે. સ્નેહાદ યુયમ ભક્ત્યા વયમ વિભો, અને તમે બધાએ સ્નેહથી, એટલે પાંડવો છે ને, સ્નેહથી ભગવાનને પ્રાપ્ત કર્યા. 5 પાંડવો ભગવાનને બહુ પ્રેમ કરતા, રાત દિવસ કૃષ્ણનું ચિંતન કરતા અને કૃષ્ણને જ પ્રેમ કરતા. જ્યારે 18 દિવસનું યુદ્ધ પૂરું થઈ ગયું અને લગભગ કૃષ્ણ તોય 4 મહિના રહ્યા હતા, અને યુધિષ્ઠિર મહારાજને કહે છે કે હવે હું જાઉં છું દ્વારકા, ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે તમે એકલા મત જાઓ, તમારી સાથે હું અર્જુન અને સાત્યકી અને ઉદ્ધવ આ ત્રણેયને મોકલું છું રથ ઉપર, અને એક અક્ષણી સેના સાથે મોકલી હતી કે રસ્તામાં દ્વારકામાં જતા જતા કોક શત્રુ આક્રમણ ન કરે. એટલે એક અક્ષણી સેના એટલે 21,800 સેનાપતિઓ, જે પાયદલ જેને કહેવાય, જમીન ઉપર ચારવાવાળા સેનાપતિ, અને 1500 રથ, અને એવી રીતે આખી એક અક્ષણી સેના કહેવાય. તો યુધિષ્ઠિર મહારાજે એક અક્ષણી સેના મોકલી હતી. તો કે છે, સ્નેહાદ, તમે લોકોએ સ્નેહથી ભગવાનને પ્રાપ્ત કર્યા, એટલે કે છે એન કેન પ્રકારે કોઈ પણ ભાવથી આપણે ભગવાનને પ્રેમ કરીએ તો ભગવાન એને સ્વીકાર કરે છે. દ્વેષ કરવાથી પણ ભગવાન એને સ્વીકાર કરે છે એવું નથી. તો ઘણા લોકો ગાળો બોલતા હોય પણ એ લોકો નિરંતર બોલે તો ભગવાનની પ્રાપ્તિ થાય, કોક દાડે બોલે તો પછી આ વેણની જેમ થશે, રાજા વેણ નરકમાં પડ્યો હતો ને એવી રીતે થશે. એટલે એને કહેવાનું કે તું રોજ બોલ, ખાતા ઉઠતા ઊંઘતા જે પણ આ હરે કૃષ્ણ વાળા આવા છે ને આવા છે, બોલે જાઓ કે રોજ નિરંતર બોલતું રહેવાનું, તો તમારી ભક્તિ સફળ થઈ જશે. કારણ કે અહીંયા નારદ મુનિના વચન છે કે દ્વેષ કરવાથી પણ ભગવાનની પ્રાપ્તિ થાય, પણ આપણે એવી રીતે કરવું, જો પ્રેમથી ભગવાન, જે દ્વેષ કરવાથી પણ ભગવાનની પ્રાપ્તિ થતી હોય, જો જે પ્રેમથી સ્નેહથી ભગવાનનું ભજન કરે એની કેટલી ઊંચી ગતિ થશે, ભગવાનની દેખાડે છે જગતના જીવન. એટલા માટે નારદ મુનિ કહે છે કે વેણની કેમ અધોગતિ થઈ, કારણ કે હંમેશાની માટે નહોતો કરતો, એ તો ક્યારેક ક્યારેક જ ગાળો દેતો હતો. અને વેણ રાજા શું કહેતો હતો કે સ્વામી હું છું, ખેતરમાંથી ધાન હું તમને આપું છું, એટલે તમારો ભગવાન હું છું. ઘણા લોકો નથી કહેતા કે બધું અમે કરીએ છીએ, બધું અમે વસાયું, એ ભગવાન થોડો વાસળી વાળો આવ્યો હતો. ઘણા લોકો કે શીલ પ્રભુપાદજી એસી ભક્તિ વેદાંત સ્વામી એક ફેક્ટરીમાં ગયા, અને ફેક્ટરીમાં જઈને લગભગ એ બોસને જઈને મળવા ગયા, અને બોસને કીધું કે તમે મંદિરે આવો, ભગવાનનું ભજન કરો, ક્યારેક ક્યારેક સમય લઈને આવતા રહ્યો મંદિરમાં. તો ઓલો શેઠિયો શું કહે કે મારા અંડરમાં 1000 વર્કરો કામ કરે છે, હું 1000 લોકોનું ભરણ પોષણ કરું છું, હું શું કામ બીજાની શરણમાં જાઉં, હું પોતે જ ભગવાન છું. શીલ પ્રભુપાદજી બેઠા કાંઈ વાંધો નહીં, અને થોડોક સમય થયો ત્યારે એનું પર્સનલ ટોયલેટ હતું બાથરૂમ, અને ટોયલેટ જવું હતું એને, તો ટેબલ ઉપર ચાવી પડી હતી અને ઓલો ચાવી લેવા જાય, શિલ પ્રભુપાજી ચાવી લીધી, અંદર ખીજા મૂકી દીધી. તું ભગવાન છે ને, તો એક કામ કર, 5-10 મિનિટ માટે રોકી રાખ. ભગવાન તું કે છે ને તારી જાતને, તો કે જો હું ભગવાન છું, બધાનું ભરણ પોષણ હું કરું છું. તો ભગવાન હોય તો તું 5-10 મિનિટ રોકીને ઉભો રહે, ત્યારે કે ના મારાથી રોકાય એમ, જવું પડે એમ જ છે. તરત જ ચાવી લીધી, ની માની ગયો કે વાસ્તવિકમાં સ્વામી તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. જગતના જીવો તો માત્ર આજે છે ને કાલે નથી. આજે કોક એમ કે ને આ ઘરનો માલિક હું છું, આવતીકાલે કોક બીજો થશે, પંદાડે કોક બીજો થશે. અને જેટલા આવે એટલા બધા લોકોનો વહેમ શું છે, કોઈ બીને પૂછો આ મકાન કોનું, મારું. અને એ પટી જશે ને પછી નવા આવશે, એનો વેલો આગળ આવે ને પછી એને પૂછો કે આ મકાન કોનું છે, તો એ પણ એમ જ કહેશે. અત્યારે આપણે નથી કહેતા, જ્યારથી સાસુએ ચાવી આપી દીધી છે ત્યારથી કોઈ બીને પૂછો આ મકાન કોનું, આ તો મારું છે. અને ઓલા ક્યાં કે એ ફોટામાં. અને આપણે જયારે જતા રહીશું અને આપણી બીજી પેઢી આવશે, વહુ આવશે કે દીકરા હશે, એ લોકોને પૂછવામાં આવે કે આ મકાન કોનું, એટલે એ પણ એમ જ કે છે આ મારું છે, મારું છે, મારું છે. તો હું અને મારું, ભગવાન કે છે જ્યાં સુધી તમારા જીવનમાં આ વસ્તુ હશે ને કે આ મારું છે ને આ હું છું, ત્યાં સુધી તમારા ચક્કર મટવાના નથી, ક્યારેય નહીં રહે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. નારદ મુનિ કે છે કે આ શિશુપાલ અને દંત વક્ર કોણ છે એની કથા હું તમને કહું છું. હવે તમે ધ્યાન પૂર્વક સાંભળો. શૃણુયા શ્રદ્ધયા યુક્તો, શ્રદ્ધા પૂર્વક સાંભળજો. કે છે પરીક્ષિત મહારાજ ને, કે છે નારદ મુનિ યુધિષ્ઠિર મહારાજ ને, કે છે એકદા બ્રહ્મન પુત્ર વિષ્ણુ લોકમ યદ ઈચ્છયા સનંદન નાદયો જગમુ ચરંતો ભુવન ત્રવ્યમ. કે છે એક સમયની ઘટના છે, સનકાદિ ઋષિ મુનિ જે બ્રહ્માજીના પહેલા પુત્ર સનક, સનાતન, સનંદન અને સનતકુમાર આ ચાર જણા વૈકુંઠમાં ગયા. કે છે ત્રિભુવન ભુવન ત્રયમ. સનકાદિ ઋષિ મુનિ બધી જગ્યાએ વિચરણ કરે છે અને વિચરણ કરતા કરતા વૈકુંઠમાં ગયા. અને વૈકુંઠમાં ભગવાન પાસે જતા જતા 7 દરવાજા આવે છે. ભગવાન પાસે જવું હોય ને તો 7 ગેટ આવે છે. તો બધા લોકોએ દરવાજા ખોલી દીધા, 6 જણાએ દરવાજા, 6 ગેટ ખુલી ગયા. 7મો જે અંતિમ છેલ્લો ગેટ હતો એ ખુલ્યો, અને એ ગેટ ઉપર જય અને વિજય ઉભા હતા. અને પહેરો આમ કરી દીધો, જવા નહીં મળે. આવા નંગ ધણંગ, કારણ કે નાના નાના 5 વર્ષના બાળકો હતા, સનક, સનાતન, સનંદન અને સનતકુમાર દિગંબર અવસ્થામાં હતા, કે આવા ઉગાડા ફુગાડા અંદર ક્યાં જાવ છો વૈકુંઠમાં. તરત જ રોકી દીધા, ના પાડી દીધી. અને સનતકુમાર તો ભગવાનના અવતાર કહેવામાં આવે છે. અને તરત જ કીધું કે તમે આટલું દરિદ્ર કામ કરો છો, પૃથ્વીના જીવો જેવું કામ કરો છો, એક ભક્તને ભગવાન સાથે મળાવવામાં તમે અડચણ થાઓ છો, જાઓ અમે તમને શ્રાપ આપી દઈએ છીએ કે અત્યારે ને અત્યારે તમે અસુર બની જાઓ. અને આવો શ્રાપ જ્યારે લાગ્યો એ જ સમયે ભગવાન વિષ્ણુ પોતાના જે શેષ સૈયામાં સૂતા હતા તરત ત્યાં આવ્યા અને આવીને કહે કે શું થયું. ત્યારે સનતકુમાર અને જય વિજય બંને બધી વાત કરી. ત્યારે કીધું મારા ધામમાં બધી લીલા થઈ છે, તો નિશ્ચિત થશે. કારણ કે ભગવાનની ઈચ્છા હતી એટલે આ બધી ઘટના થઈ છે. બાકી ભગવાનના ધામમાં કોઈ શ્રાપ લાગતો, સ્વયં ભગવાન ભગવદ્ ગીતામાં 15મા અધ્યાયમાં કહે છે યદ ગતવાન નિવર્તંતે, મારા વૈકુંઠમાં જે આવે છે ને ફરીથી આ જગતમાં આવતો. તો જય અને વિજય કેવી રીતે આવી ગયા, એનું કારણ શું હતું? ભગવાનની ઈચ્છા હતી, ભગવાને વિચાર કર્યો કે મેં બધા રસનું આસ્વાદન કરી નાખ્યો, મેં બધા રસોનો હું આસ્વાદન કરું, હું તો રસિક શેખર છું, તો મારે વીર રસનું આસ્વાદન કરવું છે. અને વૈકુંઠમાં હું મારા ભગતને કહું કે મારી સાથે યુદ્ધ કરો, તો બધા ભક્તો શું કરે, ના ના અમારે તમારી સાથે યુદ્ધ કરવું. તો ભગવાનની ઈચ્છા છે કે મારે વીર રસનું આસ્વાદન કરવો છે, કોની સાથે કરું? તો જય અને વિજયના હૃદયમાં પ્રેરણા મૂકી અને જય અને વિજય જ કીધું કે તમારી જે ઈચ્છા છે અમે પૂરી કરીશું. અને સનકાદિ ઋષિ મુનિઓએ શ્રાપ આપી દીધો કે તમે અસુર બની જાઓ, ત્યારે ભગવાને કીધું કે તમારી પાસે બે વિકલ્પ છે. ત્રણ જન્મ સુધી અસુર બનીને રહ્યો પૃથ્વીમાં, નકે સાત જન્મ સુધી ભગવાન કહે છે મારા ભક્ત બનીને રહ્યો, બોલો બે માંથી તમને શું મંજૂર છે. ત્યારે જય અને વિજય કે ત્રણ જન્મ સુધી અમે અસુર બનીને રહેશું. નારદ મુનિ આખી કથા કહે છે યુધિષ્ઠિર મહારાજને, કે જે ચાર કુમાર તો જતા રહ્યા પણ આ જય અને વિજય સૌથી પહેલા જન્મમાં હિરણ્યકશિપુ અને હિરણાક્ષ બન્યા. અને એ જન્મમાં જ્યારે ભગવાને નરસિંહ અને વરાહનું રૂપ ધારણ કરી બંનેને મારી નાખ્યા, એટલે બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ બન્યા. અને એ જન્મમાં ભગવાન રામે મર્યાદા પુરુષોત્તમનો અવતાર લીધો અને વીર રસનું આસ્વાદન કરી રાવણ અને કુંભકર્ણને મારી નાખ્યા. અને એ જ જય અને વિજય જે પહેલા જન્મમાં હિરણ્યકશિપુ અને હિરણાક્ષ હતા, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થયા, અને ત્રીજા જન્મમાં એટલે કે દ્વાપર યુગમાં શિશુપાલ અને દંતવક્ર બન્યા. નારદ મુનિ યુધિષ્ઠિર મહારાજ કહે છે, યુધિષ્ઠિર મહારાજને કહે છે ત્રીજા જન્મમાં એમની બધી લીલા સંપન્ન થઈ ગઈ એટલે એ ભગવાનના ધામમાં જતા રહ્યા. આ આખી લીલા કહે છે. પણ કહે છે હિરણ્યકશિપુ અને પ્રહલાદ મહારાજ, હિરણ્યકશિપુ તો રાક્ષસ થયો પણ એમનો પુત્ર તો ભક્તરાજ ભક્ત શિરોમણી પ્રહલાદ મહારાજ થયા. ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે એક કામ કરો, હવે એ બધી વાત જવા દો, મને હવે પ્રહલાદ મહારાજની કથા તમે કહો. એ હિરણ્યકશિપુ અને પ્રહલાદ મહારાજની મારે કથા પૂર્ણ સાંભળવી છે. તો આવતીકાલથી 10 અધ્યાય સુધી હિરણ્યકશિપુ અને પ્રહલાદ મહારાજની કથા કહેશે. તો આવતીકાલે બધા 4 વાગે પધારો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ.